તારીખ 26/10/1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 28 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 22
143 ગાથામાં કરતા કરું અધિકાર ને 143 44 અંતિમ ગાથાઓ સ્વામીનો સૂક્ષ્મ વિષય આચાર્ય મહારાજે ચર્ચા કરી છે. સમ્યક સન્મુખ થયેલો જીવ અથવા નિર્ણયના કાળમાં સમ્યક સન્મુખ થતો જીવ સ્વરૂપના વિકલ્પો છોડીને પણ નિર્વિકલ્પ સ્વભાવમાં નિર્વિકલ્પ વસ્તુમાં નિર્વિકલ્પ ભાવે સ્થિર થાય છે ત્યારે અંતરંગ પરિણામોની સ્થિતિ કેવી હોય છે એનું સૂક્ષ્મ વર્ણન આ બંને ગાથાની ટીકામાં આચાર્ય મહારાજે કરેલું છે. રાગના વિકલ્પથી ખંડિત થતો હતો ત્યારે સ્વાનુભવ શુદ્ધોપયોગ થયા પહેલાના થોડા સમયની વાત છે, મિનિટોની વાત છે. જે ક્ષણે શુદ્ધોપયોગમાં આરૂઢ થાય છે જે એ પહેલાની મિનિટોમાં કેવી રીતે પરિણામ ચાલે છે એનું વર્ણન કરે છે ગુરુદેવ કે રાગના વિકલ્પથી ખંડિત થતો હતો. પોતે ખંડ ખંડ વિકલ્પોમાં વિકલ્પ સ્વરૂપે વિકલ્પમાં હું પણ પોતાનો અનુભવ કરતો હતો. એ અનાદિથી કરે છે, અનાદિથી ઉદય ભાવમાં સ્વપણે પોતા રૂપે અનુભવ કરે છે. પર ચીજમાં મમત્વ કરે છે એમ કહો, પરનો સ્વરૂપે અનુભવ કરે છે એમ કહો, પરને સ્વપણે વેદે છે એમ કહો, પરના કરતા ભાવે પરિણમે છે એમ કહો, કથનની પદ્ધતિ જુદી જુદી છે. રાગના વિકલ્પથી ખંડિત થતો હતો, અનેક પ્રકારના વિકલ્પ એને ખંડ ખંડ ભાવ કર્યો છે. આત્મા જે અખંડ સ્વભાવ છે એના આશ્રયે સ્વભાવરૂપ પરિણમનને અખંડ પરિણમન કહેવામાં આવે છે અને સમય સમયની ક્ષણ ક્ષણની અવસ્થામાં હું પણ અનુભવ કરવો એને ખંડ ખંડ ભાવનો, ખંડ ખંડ જ્ઞાનનો, ખંડ ખંડ વિકલ્પનો પોતે ખંડિત થઈને અનુભવ કરે છે એમ તાત્વિક દ્રષ્ટિથી કહેવામાં આવે છે, તાત્વિક દ્રષ્ટિથી એમ જોવામાં આવે છે. કેમ કે એક વિકલ્પ છે, એક અંશ છે, એક ખંડ છે, એક વિકલ્પ છે, એક સમયની પર્યાય છે, જ્ઞાનની હો કે રાગની હો, એક અંશ છે, એક અવયવ છે, વસ્તુનો એક વિભાગ છે, આખી વસ્તુ નથી. છતાં એક ખંડ રૂપે, એક અંશ રૂપે, એક ભાગ તરીકે આખે આખો પોતાને અનુભવો તે પોતાને ખંડપણે અનુભવો એમ કહો, પોતાનું ખંડિતપણું કરવું એમ કહો. વસ્તુતા એ ખંડિત નહીં થતો હોવા છતાં ભાવે ખંડિત થાય છે અને દુઃખ ત્યાંથી ઉપજે છે. અખંડ સ્વભાવમાં અખંડ ભાવે રહેવું તે સુખનું કારણ છે. અખંડ સ્વભાવ હોવા છતાં તેમાં ખંડ ખંડ ભાવે પરિણમવું તે દુઃખનું કારણ છે. કટકા કરે છે, પોતાના કટકા કરે છે, ખંડ કરે છે એટલે કટકા કરે છે. મિથ્યાત્વ અવસ્થામાં ઠેઠ સુધી, જ્યાં સુધી સમ્યક્ત્વ શુદ્ધોપયોગના કાળમાં પ્રગટ નથી થતું ત્યાં સુધી, છેલ્લે સુધી જે વિકલ્પ ચાલે છે એમાં ખંડ ખંડ આવે, ખંડિત થઈ રહ્યો છે. પછી એ વિકલ્પ હું શુદ્ધ છું લેશે, હું ત્રિકાળ શુદ્ધ આત્મા છું એવો એ વિકલ્પ હોય તો પણ એ વિકલ્પ એમાં પોતે ખંડિત થઈ રહ્યો છે. આત્મા સંબંધીનો વિકલ્પ હોવા છતાં સમ્યક સન્મુખ થયો, લક્ષમાં આત્મા છે, લક્ષમાં આવી ગયો આત્મા, છતાં વિકલ્પ જેટલો જેવડો હું એ અનુભવ મટ્યો નથી એટલે ખંડિત થતો હતો. એ જીવ ખંડિત થતો હતો, તે જીવ સ્વરૂપનો નિર્ણય કરીને અંદર સ્વરૂપમાં થયો, લીન થયો, શુદ્ધોપયોગ ઉપયોગ સ્થિર થયો, શુદ્ધ થઈને વિતરાગ ભાવે, વિતરાગ સ્વરૂપે, સ્વરૂપમાં વિતરાગ ભાવે, વિતરાગપણે ઉપયોગ સ્થિર થયો. આ શુદ્ધાત્મ સ્વરૂપ ઉપાધિ છે એવો વિકલ્પ પણ નથી. શુદ્ધાત્માનો રાગ જેને કહીએ, સ્વરૂપનો રાગ જેને કહીએ, એ રાગ સહિતનો ઉપયોગ અશુદ્ધ ઉપયોગ છે અને ત્યાં ખંડ ખંડ જ્ઞાન થાય છે. એ ઉપયોગમાં જ્ઞાન ખંડ ખંડ થાય છે, તે અખંડ ઉપયોગ નથી. એટલે એમ કહે છે કે જ્યાં ઠર્યો સ્વરૂપનો નિર્ણય કરીને અંદર સ્વરૂપમાં ઠર્યો, ત્યાં જે ખંડ થતો હતો તે અટકી ગયો. જે એક અવયવમાં, એક ક્ષણની પર્યાયના અવયવમાં આખો અનુભવ થતો હતો એવડો, એટલો હું એમ જે અનુભવ થતો હતો એ ખંડ થતો હતો, એ અટકી ગયો. અને એકલો આત્મા અનંત ગુણોથી ભરપૂર આનંદ સ્વરૂપ રહી ગયો. પોતાનું જે અનંત ગુણથી ભરપૂર સ્વરૂપ હતું એમાં નિર્વિકલ્પ સ્વરૂપમાં નિર્વિકલ્પ ભાવે હું પણ થયો, હું પણનો વિકલ્પ પણ નહીં, નિર્વિકલ્પ ભાવે હું પણ થયો એટલે પોતા સ્વરૂપે અનુભવ થયો. ત્યાં અનુભવમાં આનંદ ગુણોથી ભરપૂર આનંદ સ્વરૂપે આનંદને વેગતો વેગતો સ્થિર થઈ ગયો, રહી ગયો એટલે સ્થિર થઈ ગયો. આનંદની અંદર અખંડ ભાવે સ્થિર થયો, એને શુદ્ધોપયોગ કહે છે, એને સ્વાનુભવ કહે છે. એ કાળમાં મિથ્યાત્વનો ઉપશમ થતો હોવાથી મિથ્યાત્મ અને અનંતતાનું મંદિર ચાર ને ત્રણ સાતે પ્રકૃતિનો ઉપશમ થાય છે. એટલે એને ઉપશમ સમ્યક દર્શન કહેવામાં આવે છે. એ ઉપશમ સમ્યક દર્શન ક્ષાયિક વત નિર્મળ છે. જેમ ક્ષાયિક સમ્યક દર્શન નિર્મળ છે એમ ઉપશમ સમ્યક દર્શન પણ નિર્મળ છે. આ વિષયની આ એક સૂક્ષ્મતા છે કે ઉપયોગ દ્વારમાં જ્ઞાનરૂપ વસ્તુને જોઈને વસ્તુનું વેદન કરવામાં આવે છે. એકલા ઉપયોગનું વેદન તો અનાદિથી થઈ રહ્યું છે, ઉપયોગનું કહો, વિકલ્પનું કહો, એનું વેદન થઈ રહ્યું છે. પણ એવડો ને એટલો જ છું એમ, એના બદલે એ પણ એક વસ્તુનો અવયવ હોવાથી ત્યાંથી આખી વસ્તુનું ગ્રહણ કરવું એ એક આ વિષયની સૂક્ષ્મતા છે. એ કેમ કરવું, કે માત્ર પર્યાયને નહીં અવલોકતા, માત્ર પર્યાયને નહીં અનુભવતા, ત્યાં વસ્તુનું દર્શન કરવું, વસ્તુને દેખવી, વસ્તુને વેદવી, વસ્તુનો અનુભવ કરવો, એમ વસ્તુ ભાવે પરિણમવો, પર્યાય ભાવે, અંશ ભાવે, ખંડ ભાવે નહીં, પણ વસ્તુ ભાવે પરિણમવું, આ કાર્ય એ અધ્યાત્મના વિષયનું ગૂઢ રહસ્ય રહ્યું છે. કેમ કે એ કાર્યનો વિષય છે, વાણીનો વિષય નથી. પર્યાય છે એ દ્રવ્યને જ પ્રસિદ્ધ કરે છે. એકલી દ્રવ વસ્તુ વિના અધર ક્યાંય પર્યાય હોય એવું બનતું નથી. એ વસ્તુને જ પ્રસિદ્ધ કરે છે, પણ વસ્તુને ગ્રહણ કરવી, પર્યાય માત્રને નહીં ગ્રહણ કરતા વસ્તુને ગ્રહણ કરવી, બસ જે કાંઈ ટેકનિક છે એ આ જગ્યાએ આટલી છે વસ્તુને ગ્રહણ કરવાની. પર્યાય દ્રષ્ટિએ પર્યાય દેખાય છે ને વસ્તુ દ્રષ્ટિએ વસ્તુ દેખાય છે. દ્રષ્ટિ કઈ છે, દ્રષ્ટિ કોણ કયો છે જોવાનું, દ્રષ્ટિ એટલે અહીંયા દ્રષ્ટિ કોણ કયો છે એના ઉપર આધાર છે. પ્રશ્ન પૂછીએ કે કોઈ એમ કહે કે આ લાકડાને પર્યાય દેખાય છે પણ મને લાકડું દેખાતું નથી, આ વાત કાલ્પનિક લાગે, તદ્દન કલ્પના લાગે, કે પર્યાય તો દેખાય છે આ લાકડાને પણ લાકડું એવું ગમે કાંઈ સમજતા નથી, લાકડું શું એ કાંઈ સમજતા નથી. તો એને એમ કહે છે કે તું લાકડાની પર્યાયને નથી સમજતો, કઈક તને કલ્પના છે. હીરાની ચમક દેખાય છે પણ હીરો હીરો નથી જોતા. અમે હીરાને જોયા વગર એટલી હીરાની ચમકને કેમ જોવાય, એ જોવાનો પ્રશ્ન જ નથી. એમ અવસ્થા એકલી નથી, વસ્તુની અવસ્થા હોવાથી એને વસ્તુ દ્રષ્ટિએ જોતા અવસ્થા ગૌણ થાય છે. અવસ્થાથી વસ્તુ દ્રષ્ટિએ જોતા અવસ્થા ગૌણ થઈ જાય છે. અવસ્થાનું જ્ઞાન નાશ નથી પામતું, પણ અવસ્થા ગૌણ થઈ જાય છે, વસ્તુ મુખ્ય થઈ જાય છે. અને એકલી અવસ્થાને જોતા, એકલી અવસ્થા માત્રપણે પોતાને અનુભવતા, વસ્તુનું જાણપણું કર્યું હોવા છતાં એ ગૌણ રહી જાય છે. શાસ્ત્રથી જાણપણું તો કર્યું છે કે આત્મામાં આનંદ ગુણ છે, આત્માનું ક્ષેત્ર છે અસંખ્ય પ્રદેશે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સમજણ નથી કરી. શાસ્ત્ર અનુસાર સમજણ કરી હોવા છતાં જો પર્યાયની મુખ્યતા રહે તો વસ્તુ ગૌણ થઈ જાય, વસ્તુની મુખ્યતા થાય તો પર્યાય ગૌણ થઈ જાય, બેની મુખ્યતા થાય એવું નથી. કેમ કે એક બહિર તત્વ છે, એક અંતરતત્વ છે, અંતરતત્વ છે. વસ્તુ અંતર તત્વ છે, અવસ્થા બહિર તત્વ છે. બહાર અને અંદર બેમાંથી એકની મુખ્યતા થાય, બંને બંનેની મુખ્યતા થાય નહીં, એકની મુખ્યતા થાય. એકની મુખ્યતા એ સમ્યક છે, બીજાની મુખ્યતા એ મિથ્યાત્વ છે. વસ્તુની મુખ્યતા એ સમ્યક છે, અંતર્મુખપણું છે, બહિર તત્વની મુખ્યતા કરતાં બહિર્મુખપણું રહે છે જે અસમ્યક છે. એકલી ચમક ને જોવા જઈશ તો ખોટી ચમક વાળો હીરો સાચો હીરો માનવો પડશે. એકલી ચમક એવી વસ્તુ નથી, હીરાની ચમક છે એમ એને જોવી પડે છે અને એમ એને પરખવી પડે છે. એટલે તો એમ કે છે સંસારમાં પણ કે પીળું એટલું સોનું નહીં. શું કે છે? જેટલું પીળું એટલું સોનું નહીં, એમ કે છે કે નથી? કેમ કે સોનાના સોના પણ તે સોનું છે, પીળું એટલું સોનું નથી. પિત્તળે પીળું છે ને, પિત્તળે ચમકે, સાફ કરે તો, પાલિશ કરે તો, એટલે કઈ સોનું ન થાય. અને સોનાની સાથે એની કિંમતની સરખામણી ન થાય, એનું મૂલ્યાંકન ન થાય. પર્યાય દ્રષ્ટિ જ રહ્યો છે અને એથી પર્યાય મુંડાહા પર સમય આપ્યો છે, એટલે પર્યાય મુંડ જ જીવ રહ્યો છે. વેદનમાં પર્યાય આવે છે અને તેથી પર્યાય જેટલો જીવરો હું એ જે અનુભવ કરવાની અનાદિની જે મિથ્યાત્વ અવસ્થાની કાર્ય પદ્ધતિ છે એ પદ્ધતિથી વિમુખ થઈને દૂર થઈને બીજી પદ્ધતિમાં જીવ આવી શકતો નથી. વ્યવહારિક કાર્યોમાં પણ જે ઢાંચાથી માણસ જે કામ કરતો હોય, જે કામ કરવાનો ઢાંચામાં આવી ગયો હોય, એ કામની પદ્ધતિને એ બદલી શકતો નથી. કોઈ એથી સારી સુપિરિયર કામની પદ્ધતિ બતાવે તો મને નહીં ફાવે, હું તો આ રીતે ટેવાઈ ગયો છું, મને આ ફાવશે. એનો ફાયદો દેખાય તો સુધરે કે ભાઈ આ કાર્ય પદ્ધતિ સારી છે, આનાથી દુઃખ છે, આનાથી સુખ છે, એમ પહેલાં તો એને ખ્યાલ આવવો જોઈએ કે લાભ નુકસાનનો વિષય ક્યાં છે, કેટલો છે, કેવડો છે, એનું મૂલ્યાંકન કરવું જોઈએ. શું કહે છે, અનુભવના કાળમાં એકલો આત્મા અનંત ગુણોથી ભરપૂર, એકલો આત્મા અનંત ગુણોથી ભરપૂર, ક્યાંય અવકાશ નથી, નિરવકાશપણે આત્માકારપણું એમાં રહેલું છે. આત્માકારપણું એટલે અનંત ગુણોનું ભરપૂરપણું, અનવકાશપણે, કોઈ અવકાશ નથી જેની અંદર, એવું ભરપૂર આનંદ સ્વરૂપ પોતે રહી ગયો અનુભવના કાળમાં. એકલો પોતે આનંદ સ્વરૂપ છે એમ રહી ગયો, એમાં બધા ગુણ લઈ લીધા, એક આનંદમાં બધા ગુણ લઈ લીધા. અને એવું અનુભવ નિર્વિકલ્પ રહી ગયો, ત્યાં હું શુદ્ધ છું, સ્વરૂપ દ્રષ્ટિએ હું શુદ્ધ છું, પર્યાય દ્રષ્ટિએ હું અશુદ્ધ છું, પર્યાય દ્રષ્ટિએ હું બદ્ધ છું અને સ્વરૂપ દ્રષ્ટિએ હું અબદ્ધ છું. આ બે પ્રકારના નયના વિષય છે. એક જ પદાર્થને વિષય, આત્મા શુદ્ધ છે અને અશુદ્ધ છે, બદ્ધ છે અને અબદ્ધ છે, એવો વિષય છે. બંને નયનો, વ્યવહાર નયનો અને નિશ્ચય નયનો. નિશ્ચય નયનો વિષય શુદ્ધ છે, વ્યવહાર નયનો વિષય અશુદ્ધ છે. એ જ રીતે નિશ્ચય નયનો વિષય બદ્ધ છે, વ્યવહાર નયનો વિષય નિશ્ચય નયનો વિષય અબદ્ધ છે, વ્યવહાર નયનો વિષય બદ્ધ છે. એવા વિકલ્પો હતા તે છૂટી ગયા, એ પ્રકારના વિચારો આવતા હતા એ વિચારો છૂટી ગયા. પછી ક્યાંય નિર્વિચાર દશામાં, નિર્વિકલ્પ દશામાં વિચાર રહેતા નથી. વસ્તુ જે નિર્વિકલ્પ છે એમાં તે જ ભાવે, તે સદૃશ ભાવે, તદાકાર ભાવે, સ્વાકાર ભાવે લીનતા થઈ ત્યાં પછી વિકલ્પ ઉત્પન્ન થતા નથી, ઉત્પન્ન થતા બંધ થઈ ગયા, એને છૂટી ગયા એમ કહેવામાં આવે છે. એવા વિકલ્પો હતા તે છૂટી ગયા અને જે એકનું આત્મતત્વ રહી ગયું, અનુભવમાં એકનું આત્મતત્વ રહી ગયું, તે અનુભવને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને તે જ સમયસાર છે એમ કહેવામાં આવે છે. ત્યાં સમયસાર થયો, મૂળ સમયસાર હતો, દ્રવ્ય ભાવે પણ સમયસાર થયો, દ્રવ્ય ને ભાવે. આ વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ ચતુર્થ ગુણ સ્થાને થાય એ વિષય દિગંબર સંપ્રદાયની અંદર અત્યારે ચાલતો નથી. અત્યારે એટલે ઘણા વર્ષોથી ચાલતો નથી, છેલ્લા 100-150 વર્ષમાં, એકાદ સદીમાં આ વસ્તુ સંપ્રદાયની અંદર, બીજે તો છે નહીં સાહિત્યની અંદર આ વિષય. નિર્વિકલ્પ દશાનું, સમ્યક દર્શનનું યથા તથ્ય પીખી પીખીને એક એક પર્યાયનું વર્ણન કરે એવી રીતે બીજે તો ક્યાંય નથી. પણ સમય સારા દે પરમાગમની અંદર 143-144 ગાથામાં વિષય સ્પષ્ટ છે. તો આજે બહુ અધ્યયન કરેલા દિગંબર મુનિઓ એમ કહે કે ના ના, આવો શુદ્ધોપયોગથી ચોથા ગુણસ્થાનમાં થતો નથી. છઠ્ઠા સાતમામાં પણ કોને ખબર છે સાતમામાં થતો હશે, નહીતર બારમામાં થતો હશે. બધા ગોટે ગોટા ચાલે છે. અધ્યયન કરેલા બધા તો મુનિઓ એટલું શાસ્ત્ર અધ્યયન કરતા નથી. કેટલાક તો એમને જ દીક્ષા લઈ લે છે, અને દીક્ષા લીધા પછી પણ આવા સદશાસ્ત્રો વિદ્યમાન હોવા છતાં એનું અધ્યયન નથી. પણ જે અધ્યયન કરે છે એ પણ આ વિષયની અંદર સ્પષ્ટ નથી. સ્પષ્ટ નથી એનું એક કારણ એ છે કે એ દશામાં, એ દશાના પ્રોસેસમાં પણ એમનો પ્રવેશ નથી. એ દશામાં તો એ આવ્યા નથી, પણ એ દશાને આનુષંગિક જે એની પૂર્વ ભૂમિકા થાય અને પછી જે દશા આવે એવી પૂર્વ ભૂમિકામાં પણ એ વર્તતા નથી. આ પરિસ્થિતિમાં એનો નિષેધ કરે છે કે ચોથા ગુણ સ્થાને નિર્વિકલ્પ શુદ્ધોપયોગથી અનુભવ ન થાય, આત્મલીનતા ન થાય. ત્યાં તો શ્રદ્ધાનું ગુણ સ્થાન છે, આચરણનું ગુણ સ્થાન જ નથી. એ અવિરત સમય દ્રષ્ટિ એટલે આચરણનું ગુણ સ્થાન નથી. પણ અનેક શાસ્ત્રોમાં, કર્ણાનુયોગના શાસ્ત્રોમાં પણ એ વિષય છે કે ત્યાં સ્વરૂપાચરણ નામનું ચારિત્ર છે, અને એ સ્વરૂપાચરણની વિશેષતામાં પ્રત્યાખ્યાન વર્ણી, અપ્રત્યાખ્યાન વર્ણી અને યથાખ્યાત ચારિત્ર છે. ચારિત્રના સામાન્ય સ્વરૂપે લઈએ તો તે સ્વરૂપાચરણ ચારિત્ર બધે જ છે. વિશેષતાએ લઈએ તો પછી વિકલ્પોના અને રાગાદિના અને મળના અભાવની અપેક્ષાએ એને પ્રત્યાખ્યાન વર્ણી, અપ્રત્યાખ્યાન વર્ણી અને યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવે છે. પછી તો ચારિત્રના બીજા પણ છેદક સ્થાનને બીજા ત્યાં જે મુનિ દશાના ઘણા ભેદો છે એવા અનેક ભેદો છે. તારતમ્યતા એ અસંખ્ય ભેદો છે શુદ્ધિના. તો પણ સ્વરૂપાચરણ તે સામાન્ય છે, અને એનો પાયો ચોથા ગુણ સ્થાનની અંદર નાખવામાં આવે છે. એ પાયો એટલો ઊંડો છે કે એમાંથી કેવળ જ્ઞાનની ઇમારત પ્રગટ્યા વિના રહેતી. યથાખ્યાત ચારિત્ર આવે આવે ને આવે છે. સંસાર વ્યવહાર તો ઉપર છેલ્લા ઉપયોગથી હાલે છે. એ જે થવાનું હોય તે થાય છે. વ્યવહારની અંદર જે જળના કાર્યો છે, પોતાના શરીરના બીજા સંયોગના કાર્યો છે, એ આ આત્મા મિથ્યા દ્રષ્ટિ હોય તોય કરી શકતો નથી. સ્વરૂપાચરણમાં આવે તો કેવી રીતે કરે, એટલે સ્વરૂપના આચરણમાં ન રહે અને રાગાદિના આચરણમાં રહે માટે કરી શકે છે, એમ તો વસ્તુ સ્થિતિ ત્યાં પણ નથી. જ્ઞાની કે અજ્ઞાની કોઈ શરીરથી માંડીને જળના કાર્યો કરી શકતો નથી. આ તો સીધી વાત છે. હવે કેમ ચાલે કે ચાલવાના છે તે એના કાળે સ્વયં ચાલે છે. કોઈ વાર કોઈ જીવનો યોગ અને ઉપયોગ એમાં નિમિત્ત હોય છે એટલી વાત છે. આ તો બધા સાધારણ કાર્યો છે. પણ એ જીવ આ મનુષ્યની જે મધ્યલોકની ક્ષેત્રની સ્થિતિ છે ત્યાંથી સ્વર્ગમાં જાય કે નરકમાં જાય ત્યારે અસંખ્ય યોજનનું અંતર કાપે છે. એમાં એનો વિકલ્પ કેટલો અને બાહ્ય સાધન કેટલું એ બતાવો. હે, વગર વિકલ્પે થાય? હે, વિકલ્પ તો એનો એમ છે કે અહીંથી જવું નથી મારે. શું વિકલ્પ છે? પર્યાય બુદ્ધિ હોવાથી જે પર્યાય છે એ પર્યાય છોડવી નથી, એ જ મારો આત્મા છે, એવડો હું આખે આખો એમને એમ રહું, બસ એ પર્યાય છોડવી નથી. આત્મા ત્યાં સ્વતંત્ર છે એટલે એને ઠીક પડે ત્યાં જાય છે એમ સ્વતંત્ર છે, એના કર્મ અનુસારે પરતંત્ર થઈને જાય છે. ખરેખર તો નર્કમાં નથી જવું, કર્મ એ બાંધા છે એને ત્યાં જ ગતિ થાય. કારમણ શરીર સાથે છે, કારમણ શરીર સાથે લઈને જાય છે, આ શરીર છોડી દે છે, સ્થૂળ શરીરને છોડે છે, પણ સૂક્ષ્મ કારમણ શરીર તો સાથે જાય છે. તો એમાં એને સાધન શું, વાહન શું, વિકલ્પ શું? જો અવડું મોટું કામ પણ વગર વિકલ્પે ને વગર સાધને થાય છે તો એવો કેમ વિશ્વાસ નથી રહેતો કે મારો વિકલ્પ નહીં હોય ને કામ નહીં થાય? તો હું દુકાને જઈશ તો વેપાર ચાલશે અને નહીં જાઉં તો નહીં ચાલે. શું આ આપણે આ વેપારીને શું રહીએ છીએ ઉદયભાવમાં, હું છું તો સરખું ચાલે છે, હું ન આવું તો સરખું ચાલે નહીં, મારે લીધે બધું સરખું ચાલે છે, આ એક ભ્રમ થઈ જાય છે. ઘરમાં મુખ્ય હોય તો ઘરમાં એમ થઈ જાય કે આ મારે લીધે બધું બરાબર ઘરમાં સરખું ચાલે છે, વાત સાચી હશે. મેજોરિટી દેખવાની દ્રષ્ટિમાં ભૂલ છે. આ જગતની પરિસ્થિતિ એવી છે કે અસત્યનો આગ્રહ થાય, કેવી જગતની રચના એવી છે કે અસત્યનો આગ્રહ થાય, અને એ અસત્યનો આગ્રહ થાય એટલે જીવની દુર્ગતિ થાય. શું થાય? દુઃખવાળી ગતિ તે દુર્ગતિ છે, દુઃખમય ગતિ તે દુર્ગતિ છે, અને નજર સામે દેખાય છે. મનુષ્ય સિવાયની બીજી ગતિ નજર સામે દેખાય છે કે નહીં? એ પણ બધા જીવો છે કે નહીં? એ પરિણામના ફળ છે કે એમને છે? દેખાય છે એટલે શું? બધે દેખેલું માની લઈએ છે, સોનું લેવા જાય ગમે એની દુકાને સોનું લઈ લઈએ છે, બજારમાં 100-150 દુકાન છે અને બધા એમ લખે છે સોના ચાંદીના વેપારી અને શરાફ. શું શરાફ શબ્દ લખે? શરાફ ફટકનું પાટિયું મારે ફલાણા ફલાણા શરાફ, એટલે એની દુકાને લઈ લઈએ છે. અથવા સોના જેવું જેટલું દેખાય આ ફૂટપેરી ઉપર ઉભારીએ છીએ કે નહીં? 5-5 રૂપિયાનો ચેઇન વેચે છે, 5 રૂપિયામાં સોનાનો ચેઇન, સોના જેવો મેજોરિટી શું દેખાય છે એમાં? ત્યાં તો બરાબર જ્યાં પ્રયોજન લાગે છે ત્યાં બરાબર પરીક્ષા કરીને આગળ વધે છે, એમને એક ડગલું ભરતો નથી. તો અહીંયા એને પ્રયોજન લાગે, લાગ્યું હોય તો બરાબર વાતને ચોક્કસપણે નક્કી કરવી જોઈએ કે ખરેખર કેમ કામ થાય છે. વિકલ્પથી કામ થાય છે, યોગને ઉપયોગથી કામ થાય છે. જ્યારે દરેક પરમાણુમાં અનંત શક્તિ છે અને એ અનંત શક્તિ સમયે સમયે કાર્યશીલ અને પરિણામનશીલ છે, તો એના કાર્યમાં વચ્ચે દખલ કરવાની જગ્યા નથી. એને કેવી રીતે કોઈ દખલ કરી શકે? દખલ કરી શકે નહીં. તો ધૂળને સોના પણ પરિણામ આપી દે, જો એનું આવતું હોય તો ધૂળને સોના પણ પરિણામ આવે, શરીરમાં રોગ આવવા ન દે. પણ ડાક્ટર હોય કે ડાક્ટરનો બાપ હોય એનું ચાલે એવું નથી. દરેક પરમાણુ એને એના ગુણધર્મ પ્રમાણે સ્વતંત્ર સમયે સમયે પરિણિમા કરે એ વજ્ર જેવી સ્થિતિ છે એની એને કોઈ સ્પર્શી શકે એવું નથી, ફેરફાર કરવામાં એને કોઈ અડી શકે એવું નથી. ચોખવટ કરો, સ્પષ્ટતા કરો, તમે જે કહેવા માંગો છો એની સ્પષ્ટતા કરો. કેમ ન પહોંચી શકીએ? પહોંચી શકીએ એવું દેખાતું નથી એમ કે છો ને? શા માટે ન પહોંચી શકીએ? અનંતા આપણા જેવા સંસારી જીવો પલટો મારીને આ સ્થિતિમાં આવ્યા છે. વેદાંતના મોટા જબરદસ્ત આચાર્ય હતા, એને કેટલું ગળે આડકું હોય તો વિચાર કરો. ઇન્દ્ર એને બીજા રૂપે એને એમ કે છે, પ્રશ્ન પૂછે છે, ત્યાંનો જવાબ દો, તમે મહાન વિદ્વાન છો. તો એને એમથી જવાબ તો દેવાયું નથી, પણ આ સાધારણ માણસને હું જવાબ નહીં દેખું, મારે તો ઇજ્જત જશે અહીંયા આબરૂ નું. હું હાલ તારા જેવારે પણ વાત કરે કે સાધારણ રૂપ લઈને ગઈ, તારા જેવારે વાત કોણ કરે કે કોણ છે તારો ગુરુ? મારા ગુરુ છે પણ અત્યારે મૌન છે, નહીં તો એને હું પૂછત કે તમે આવો ને કઈ વાત કરે તો. ત્યાં તો એને જવાબ દેવામાં તકલીફ હતી, એટલે હાલ ને અહીંથી તો આ તો ટળે એક વાત, તો અત્યારે તો જવાબ દેવાનું ટળે, વળી ત્યાં જઈ જશે. અનિમત માંથી ફરી શક્યા. તમે તો જૈન કુળમાં આવ્યા છો, કુળ ધર્મમાં તો ખરા ને, કુળે તો આવ્યા ને. એટલે કે તમારા બાપ દાદા, દાદાના દાદા, દાદાના દાદા, દાદાના દાદા લઈ જાવ તો તીર્થંકર હતા. શું એની કુળ પરંપરામાં આવ્યા ને? કેટલીક વાતો બહુ માર્મિક નાખી છે, તો અમારા કુળની તો આ રીત છે. અમારી કુળ પરંપરાને અમે છોડીને અન્ય મતની જેમ કેમ પ્રવર્તીએ? ન થાય ન થાય એ વાતો જ નથી. અનંત શક્તિનો ધણી છે પોતે, અને ન થાય એવી નમાલી વાત શું કરવા કરવી જોઈએ? કાળ કાળમાં રહી ગયો, જો પોતે આત્મહિત કરે, આ કાળે આત્મહિત થઈ શકે એવું છે, મોક્ષ માર્ગ અખંડપણે વિદ્યમાન છે, એ મોક્ષ માર્ગમાં પોતે પ્રવેશ કરી શકે એવી પૂરી શક્યતા છે, અને જો મોક્ષ માર્ગમાં આવી જાય તો અનંતા ચોથા આરાથી આ પાંચમો આરો પોતાને માટે વધારે સારો છે, વધારે સારો છે. ચોથા આરા કરતા ને અનંતા ચોથા આરા ગયા, અને અનંતા ચોથા આરામાં પોતે હતો. કેટલા અનંતા કે એનું માપ નથી એટલા અનંતા ગયા. એના કરતા જો અત્યારે આ હુંડાવ સર્પિણી છે, પણ જો પોતે ગ્રહણ કરે તો અનંતા ચોથા આરાથી પણ આ પાંચમો આરો પોતાને માટે વધારે સારો છે, અને એ શક્યતા છે. શક્યતા નથી એવું નથી, પછી કરવું ન કરવું, કરવાની દાનત હોય તો બીજી વાત છે, ન કરવાની દાનત હોય તો બીજી વાત છે. દાનત એટલે અભિપ્રાય, સારા સારી ભાષામાં એને અભિપ્રાય કહે છે, સરખી ભાષામાં એને દાનત કહેવામાં. પોતાને કરવું હોય તો કોઈ ના પાડતું નથી, કોઈ રોકતું નથી. રોકાણો છે પોતાના ભાવે, રોકાણો છે કોઈના કારણે રોકાણો નથી. છોકરાઓને લઈને નહીં, કુટુંબને લઈને નહીં, સમાજને લઈને નહીં, ચોથા આરાને લઈને નહીં, કોઈને લઈને નહીં. પોતાને લઈને રોકાણો છે, પોતાના ભાવે જ રોકાણો છે, એ વાત નક્કી છે. પોતાનો દોષ પોતાને શિરે છે, કોઈને માથે નથી. એટલે એમાં એવું છે કે પહેલા જે શ્રદ્ધામાં ફેરફાર કરવો છે એ રસ્તે આગળ વધી શકે એવું છે. આચરણનો વિષય છે એની એટલી મુખ્યતા આપવાની જરૂર નથી. જે ભાઈ વર્ગીકરણ કરે છે ફર્સ્ટ ક્લાસ ને થર્ડ ક્લાસ ને, તો સામાન્ય રીતે એમ કે મુમુક્ષુ હોય ને રાત્રિ ભોજન કરતા હોય શું, તો પછી એમ કે એને થર્ડ ક્લાસમાં જે પાસ થાય એવું ને એને ફર્સ્ટ ક્લાસમાં કેવી રીતે પાસ થશે. પણ ખરેખર એ દિશામાં આગળ વધવાને બદલે સમ્યક દર્શનની દિશામાં, દર્શન ગુણની દિશામાં કેવી રીતે આગળ વધવું એ લાઈન પકડવાની જરૂર છે. બહારની નાની મોટી ક્રિયામાં રોકાઈ અનંતવાર રોકાણો, એથી કઈ કાર્યસિદ્ધિ નથી થઈ. અને એમ વર્ગીકરણ કરવાની જરૂર નથી. શું અઢી દિવસની બાર છેલ્લે ત્યાં કેવી રીતે પંચમ ગુણ સ્થાનના જીવો, જળચર જીવો ગળીને પાણી પીએ, પાણીના જીવો છે, પંચમ ગુણ સ્થાન વર્તે છે, ગળીને પાણી પીવું જોઈએ સામાન્ય રીતે. તો કેવી રીતે ગળીને પાણી પીએ? પંચમ ગુણ સ્થાને બળદ હોય અને લીલો ઉભો ચારો ચરે ખેંચીને, એટલી સચેત વનસ્પતિ છે. એટલે એ જે અહીંયા જે સમજવાનું છે, ગુણસ્થાન અનુસાર પરિણામ શુદ્ધિ અને અશુદ્ધિના ક્યાં કેટલા હોય એ સમજીને પછી એ વિષયમાં એને ડામાડોળ પણ ન રહે. દોષ કરવા એ પ્રશ્ન નથી, દોષ એ દોષ છે, હરગીજ ગુણ નથી. દોષ એક અંશે પણ કરવા જેવો છે એમાં પૂર્ણ શુદ્ધતાનું ધ્યેય રહેતું નથી. એટલે એ પ્રશ્ન છે. પણ તેમ છતાં પોતાને આગળ વધવા માટે, મોક્ષ માર્ગમાં આવવા માટે કઈ લાઈને ચડવું આ વસ્તુ પોતે નક્કી કરવી પડે છે. એમાં રૂઢિગતપણે વિચાર કરે તો એવી રીતે કોઈ કામની પદ્ધતિ નથી. કેમ કે રૂઢિની અંદર શું થયું છે કે કાળાંતરે દરેક કાર્યની રૂઢિની અંદર વિકૃતિ આવે છે. અને એ વિકૃતિ છે કે બરાબર પરંપરાની વાત છે, એ તો બહુ ઘૂંસાઈ ગયેલી ચીજ હોય છે. પાયાની શું પણ પાયાની વાત છે? તો બરાબર છે, માંસ મદિરા આદિ તો જૈનના નામ વાળાને પણ તો પ્રશ્ન હોય ને. પણ એ તો કઈ એને એને હિસાબે કોઈ દર્શન મોહની સાથે સીધો સંબંધ નથી કઈ. એને દર્શન મોહને કોઈ સીધો ન લેવાય તો સારી વાત છે, પણ એથી કોઈ દર્શન મોહનો સંબંધ નથી એમ છે. પ્રવર્તે અને જે દિશામાં આગળ વધ્યું છે એ દિશામાં આગળ વધે. ખોટી દિશાની અંદર દ્રઢતા કરવા જાય, જેમ કે એક માણસ ઉપવાસ કરીને પરિણામ બગાડે છે, તો ખાય છે એના કરતા નથી ખાય, નથી ખાતો એ સારો કે નહીં, કે સારો કે નહીં, તો પરિણામ બગડ્યા માટે સારો નહીં. એમ દવા લે છે ને દવા નથી લેતો, દવા નથી લેતો ભાઈ, વિલાય તે દવા ના લેવી. કેમ કે એમાં ક્યાં ભક્ષ હોય ક્યાં ભક્ષ હોય આપણને ખ્યાલ ન હોય, ને ક્યાં બધાનું આપણે પ્રોસેસ જોવા જશે કે કઈ ચીજ શેમાંથી બને છે. માટે કોઈ નક્કી કરે કે આપણે દેશી દવા વાપરવી પણ વિલાયતી દવા ન વાપરવી. પછી પરિણામ બગડે તો એથી કાંઈ એને મોક્ષ માર્ગમાં લાભ થઈ જાય ને, કાંઈ નુકસાન જ થાય. પોતાની શક્તિને જોઈને પ્રવર્તે, અને શક્તિને જોઈને પ્રવર્તવાની અંદર એની અંદર આ વાત નથી આવતી કે ભાઈ વિલાયતી દવા લઈએ છે માટે એને સમ્યક દર્શન થાય કે ન થાય, હોય કે ન હોય, એ પ્રશ્ન રહેતો નથી. એમ છે બચાવ કરી જાય છે, બચાવ કરવાનો પ્રશ્ન નથી. કોઈ દોષ નો બચાવ કરવાનો મૂળ માં પ્રશ્ન નથી. એક બાજુ જે તે પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો ઉદય છે, કાળ અનુસાર. બીજી બાજુ આત્માની સમજણ એ પ્રકાર ઉભો છે માટે કરવી કે ન કરવી, તત્વની સમજણ કરવી કે નહીં, ને તત્વ દ્રષ્ટિએ આત્માને અનુભવ કરવાના અંતિમ માર્ગમાં આગળ વધવું કે નહીં, આ સવાલ છે. હવે એ ફર્સ્ટ ક્લાસની વાત છે માટે છોડી દેવી, અને ઓલી થર્ડ ક્લાસની વાત છે માટે એ બરાબર થાય પછી જ આમાં આગળ આવવું, એ વાત. પ્રશ્ન એ ચાલે છે કે બાહ્યાચરણ છે એ થર્ડ ક્લાસ છે, અને અંતરનું આચરણ છે એ ફર્સ્ટ ક્લાસ છે. તો એમ કે ફર્સ્ટ ક્લાસ અને થર્ડ ક્લાસની અંદર કેવી રીતે વિભાગ કરવો, તો એટલી વાત જરૂર છે કે દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષના વિષયમાં ક્યાંય વિરુદ્ધતા ઉભી થતી હોય તો એ થર્ડ ક્લાસમાંથી ગયો તો એને તો કાંઈ ફર્સ્ટ ક્લાસનો અવસર રહેતો નથી. બીજા જે મનવચન કાયાના ઉદયયોગ્ય જે પરિણામ છે એની અંદર એ વિશે વિચારવા જાય, અને પછી પરિણામની એની સ્થિતિ બરાબર ન રહે તો એ રીતે તો કાંઈ કોઈ કાળે તત્વનું ગ્રહણ કરી શકે. એટલે અનેક પ્રકારની ઉપદેશની વાતોમાંથી જે આમાં તારણ શું કાઢવાનું છે, તાત્પર્ય શું કાઢવાનું છે, ઉપદેશની અનેક પ્રકારની વાતો આપણી સામે ઊભી છે શાસ્ત્રોથી અને ઉપદેશકોથી. હવે એમાં પોતે પોતાની પરિસ્થિતિ જોઈને વ્યક્તિગતપણે ક્યાંથી કેવી રીતે આગળ વધવું એ નક્કી કરવાનું કામ પોતાનું છે, શાસ્ત્રનું નથી ને ઉપદેશકનું નથી. એ જો નક્કી કરતા આવડે તો જેનો ધ્યેય શુદ્ધતાનો છે, પૂર્ણ શુદ્ધતાનો છે, એને લાઈન મળે છે. જેને પૂર્ણ શુદ્ધતાનો ધ્યેય નથી એને લાઈન મળતી નથી, આ પરિસ્થિતિ છે. એટલા માટે પૂર્ણતાને લક્ષે શરૂઆત, તે જ વાસ્તવિક શરૂઆત છે, એ જે વાત નક્કી કરેલી છે, એ સિદ્ધાંત છે. એ સિદ્ધાંતની પાછળ બહુ ગહન વિચારણાથી અને ગહન અનુભવથી નક્કી થયેલો વિષય છે. કેમ કે દરેક જીવોની યોગ્યતા જુદી જુદી. ન્યાયનો વિષય એવો અટપટો છે કે ભૂલ ભૂલાવણીમાં ઉતરી જાય એવો છે. એકને માટે એક ન્યાય લાગુ પડે ને બીજાને માટે એ ન્યાય લાગુ પડે નહીં, કેમ કે એની યોગ્યતા જુદી છે, એની યોગ્યતા જુદી છે. બધી દવા એક જ દર્દીને લાગુ પડે નહીં, કે બધી દવા બધા દર્દીને પણ લાગુ પડે નહીં. તો ઉપદેશ તો દવા જેવો છે, કઈ દવા લેવી મેડિકલ સ્ટોર આખો ભરેલો છે, કઈ દવા લેવી? તો કઈ ડાક્ટર કે લેવી? એટલા માટે સત્પુરુષ ની ગયા છે.
બરોબર,
કે સત્પુરુષ ની આજ્ઞા એ સત્પુરુષ ના ચરણ માં રહીને, કેમ કે તારી યોગ્યતા કઈ છે અને તારે કઈ દવા લેવી એ તો નક્કી નથી કરી શકે. રોગ છે ને મટાડવો છે એ વાત સાચી છે, તો એનો ઉપાય એક જ છે કે ડાક્ટર કે એ પ્રમાણે ચાલવું, બીજો તો એમાં કોઈ ઉપાય નથી. એમ સંસાર રોગના ડાક્ટર જેણે સંસારનો મૂળમાંથી નાશ કર્યો એ સંસાર રોગના ડાક્ટર છે, એ સિવાય બીજો કોઈ એમાં ઉપાય નથી. વિપરીત અભિપ્રાય પહેલા ટાળવો જોઈએ, પહેલા સાચી સમજણ કરવી જોઈએ, એ સમજણ કરીને પોતે ક્યાં ઊભો છે એ નક્કી કરે અને કેવી રીતે આગળ વધવું એ પોતાની લાઈન દોરી પણ નક્કી કરે. એ બધું પોતે કરવું પડશે. સમષ્ટિગત જ્યાં વિષય ચાલતો હોય ત્યાં એ વાત ચાલી શકે, વ્યક્તિગત રીતે એ વાત ચાલે. મને આમ છે, કોઈ મુમુક્ષુ કોઈ સત્પુરુષ સદગુરુ પાસે જાય, પોતાના અંતરને ખુલે, ખુલ્લા પાના કરીને કે મારી આ પરિસ્થિતિ છે, કૃપા કરીને હું હવે બચી જાઉં એવો કોઈ ઉપાય આપો, બચી જાય છે. નહીં તો બીજો આમાં કોઈ ઉપાય નથી. એટલે સંશોધનનું કાર્ય એ છે, આ સંશોધનનું કાર્ય છે કે પોતે પોતાની લાઈન નક્કી કરવી પડે છે. ઉપદેશની હજારો વાત છે, ક્યાંથી શરૂ કરવું, કેમ શરૂ કરવું, ક્યારે શરૂ કરવું, ક્યારે કઈ વાત અંગીકાર કરવી, કઈ મુખ્ય કરવી, કઈ ગૌણ કરવી, આ બધો વિષય તો પોતાને નક્કી કરવો પડે છે. એ સમષ્ટિગતપણે બધાને એક લાકડી આંકી શકાય એવું નથી. સૌથી ગમે તે ક્લાસની વાત ગણો, પણ પહેલામાં પહેલી વાત એ છે કે જે સ્વરૂપ સમજ્યા વિના પાયમાં દુઃખ અનંત. સ્વરૂપ તો સમજે, સ્વરૂપ સમજવામાં જે પરિસ્થિતિમાં હું એ પરિસ્થિતિમાં સ્વરૂપ સમજવામાં શું વાંધો છે? કોઈ પણ પરિસ્થિતિમાં જીવ ઊભો છે એમાં એને સ્વરૂપ સમજવામાં શું વાંધો છે? જો સ્વરૂપ એને સમજાય તો એને શું કર્તવ્ય છે, શું અકર્તવ્ય છે, આ બધો નિર્ણય કરી શકશે. અને મિત્ર, એનો એક નિર્ણય સાચો નહીં હોય, કેમ કે જ્યાં પોતાને નક્કી નથી કર્યો ત્યાં પોતાના કર્તવ્યને કેમ નક્કી કરી શકશે? કરવા યોગ્ય શું, અકરવા યોગ્ય, નહીં કરવા યોગ્ય શું, એ કેમ નક્કી થશે? એટલે એ વાત ગુરુદેવશ્રીએ મુખ્ય કરી. કોઈને એમ લાગે કે આ પહેલેથી ઊંચા ક્લાસની વાત છે, કેમ કે આત્માના તત્વની વાત ઊંચી કોટીની છે, એટલે પહેલેથી ઊંચા ક્લાસની વાત છે એમ નથી. પહેલું પગથિયું એ છે કે તું સ્વરૂપને સમજ, સ્વરૂપ સમજતા તારું બધી પરિસ્થિતિ ઠીકઠાક થઈ જશે, બધા પડખા ચોખ્ખા થશે. એક એક પડખાને ચોખ્ખા કરવા જઈશ, એક એક દોષને ટાળવા જઈશ, નહીં ટળે. એટલી દોષ ટાળવાની કાર્ય પદ્ધતિ બરાબર નથી એમ છે. અને સ્વાધ્યાયમાં તો અનુભવનો વિષય આવે તો અનુભવની વાત ચાલે, સૂક્ષ્મ વિષય આવે તો સૂક્ષ્મ વાત ચાલે. વિષય એમ કે બહુ અનુભવનો વિષય તો બહુ ઊંચા ક્લાસનો છે, જે મારું ઠેકાણું નથી. વાત ઠેકાણું ન હોય તો ઠેકાણે પાડવું, કોને ના પાડી? ઠેકાણું ન હોય તો ઠેકાણે પાડવું, સીધી વાત એ છે.
સારો આધાર સારી સમજણ ઉપર છે.
શેનો આધાર? સમજણ ઉપર જ બધો આધાર છે. સમજણ વ્યવસ્થિત હોય તો વ્યવસ્થિત રીતે આગળ વધે, સમજણમાં જ પોતે વ્યવસ્થિત ન હોય તો ઉપર ઉપરથી બધું સારું લાગે. ઉપદેશની વાતો તો ગમે ત્યાં જાય ઉપર ઉપરથી બધું સારું લાગે, પણ એક વાત એના અંતરમાં ઉતરી શકે
નહીં,
એટલે વ્યવસ્થિત સમજણ કરવી પડે. મોક્ષ માર્ગ વ્યવસ્થિત છે, મોક્ષ માર્ગને પામવા માટેનો વિષય પણ વ્યવસ્થિત છે, અને એની સમજણ વ્યવસ્થિત જ કરવી જોઈએ. નહીતર એમને ઉભાંગરે હાલવામાં કઈ પત્તો લાગે એવું નથી. અનુભવ નો વિષય ચાલ્યો છે કે જયારે અનુભવ થયો ત્યારે અનુભવમાં એકનું આત્મતત્વ એટલે સ્વરૂપ રહી ગયું. અનુભવમાં એકનું સ્વરૂપ જ અનુભવ ગોચર રહે છે ત્યારે એને સમ્યક દર્શન એવું નામ આપે છે, ત્યારે એને સમ્યક જ્ઞાન એવું નામ આપે છે. આચાર્ય મહારાજ એને સમયસર એવું નામ આપે છે. સમયસર તે આ પાના નહીં અને અક્ષરો નહીં. કુંકુંબાચાર્યદેવે જે ગાથાઓ લખી એને આ કાગળ ઉપર છાપી અને એને સમયસર કહીએ છીએ, એ સમયસર અહીંયા કહેવા માંગતા
નથી.
સમયસર તે આ પાના નહીં અને અક્ષરો નહીં, એ તો જડ છે. અહીંયા આત્માના આનંદમાં લીનતા તે જ સમયસર છે. જે લીનતાથી એને સમયસાર કહેવામાં આવે છે, કેમ કે ત્યાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર પ્રગટ થયું એટલે એને સમયસાર કહેવામાં આવે છે. સાર એટલે વિપરીતનો, ત્યાં વિપરીતતાનો નાશ થયો, એ અસારનો નાશ થયો તે સાર. વિપરીતતા તે અસાર હતી, એનો નાશ થયો તે સાર. સમય એટલે વસ્તુ, ચોખ્ખે ચોખ્ખી નિર્ભેળ વસ્તુ રહી. આત્મ સ્વરૂપનો બરાબર નિર્ણય કરીને છે કે નહીં, અનુભવ કરવાતા પહેલા એ વાત લીધી છે, પહેલા પણ એ વાત લીધી, સ્વરૂપનો નિર્ણય કરીને એમ લીધું બીજી લીટીમાં. એમ આત્મ સ્વરૂપનો બરાબર નિર્ણય કરીને આ નિર્ણય કરવામાં શું નડે એ એને વિચાર કરવો જોઈએ કે નિર્ણય કરવામાં પોતાની વિપરીત સમજણ નડે, નિર્ણય કરવામાં પોતાની વિપરીત શ્રદ્ધા નડે. શું એ કઈ કેવા કેવા પ્રકારે શ્રદ્ધા અને જ્ઞાનનો વિપર્યાસ છે એને સમજીને એને દૂર કરે, એ પહેલામાં પહેલો ઉપાય છે. સૌની પંચેન્દ્રિય જીવની પાસે બીજી રીતે વાત કરીએ તો કામ કરવામાં ક્ષોભસમ જ્ઞાનની મૂડી છે અને એના પુરુષાર્થને વિધિનો ક્ષોભસમ છે, જ્ઞાનનો અને વિધિ શક્તિનો, જ્ઞાન શક્તિ અને વિધિ શક્તિ બે કામ કરે છે. એ તો સંઘની પંચેન્દ્રિયની સ્થિતિ લઈને આવ્યો છે, એના પ્રમાણમાં ક્યાંય ને ક્યાંય ક્યાંય ને ક્યાંય ક્યાંય ને ક્યાંય કામ કર્યા જ કરશે, કોઈ સમય એનો કામ કરવાનો બાકી નથી. હવે વિવેક એટલો કરવાનો છે કે એને યથા યોગ્ય સ્થાનમાં, યોગ્ય સ્થાનમાં, યોગ્ય દિશામાં જો એ શક્તિને લગાડવામાં આવે તો એનો સંસારનો નાશ થાય, અને એ સિવાય બીજી રીતે એનો ઉપયોગ થાય તો એનું સંસાર પરિભ્રમણ વધે. બસ સીધી વાત છે. તો ટૂંકામાં ટૂંકો એટલી વાત કરી, સારભૂત વાત, કે આ જીવને પરમા સ્વપણું કરતા સંસાર છે અને સ્વમાં સ્વપણું કરતા સંસારનો નાશ છે. પરમા નિજની માન્યતા તે સંસાર છે અને નિજમાં નિજની માન્યતા તે મોક્ષ છે. આ સંક્ષેપમાં સંક્ષેપ આટલું સહેલું કરીને ઉમેર્યું છે. તો તારી પૂરેપૂરી શક્તિ, સમજણની, શ્રદ્ધાની, જ્ઞાનની, પુરુષાર્થની પૂરેપૂરી શક્તિ આ ઠીક કરવામાં લગાડી દે એકવાર. કેમ કે કોઈ જેમ અત્યારે પંચમ કાળમાં કોઈ છે તો એને અનુસરીને દ્રવ્ય ક્ષેત્ર કાળ આવશે, તો કોઈ ત્રિંચમાં જાય તો એને અનુસરીને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હોય, નારકીમાં જાય તો એને અનુસરીને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હોય, દેવલોકમાં જાય તો એને અનુસરીને. એ તો પૂર્વ કર્મ અનુસાર જે સ્થિતિમાં હોય, ચાર ગતિમાંથી કોઈ ને કોઈ સ્થિતિમાં તો જીવ હોવાનો હોવાનો ને હોવાનો. એ બધી પરિસ્થિતિ હોવા છતાં પરમાનિજની માન્યતા છોડવીને નિજમાં નિજની માન્યતા કરવી એ ગમે ત્યારે કરી શકે છે ને ગમે ત્યાં કરી શકે છે, ચારે ગતિમાં એટલું જો એ કરે તો નિવેડો છે ને, એટલું ન કરે તો કોઈ વાતે નિવેડો નથી. આ સીધી વાત છે. એટલે બરાબર નિર્ણય કરીને પછી નિર્ણય કરતા એમાં નિર્વિકલ્પ સ્વરૂપનો નિર્ણય થાય છે. નિર્વિકલ્પ સ્વરૂપને ગ્રહણ કરવાનો પણ પ્રયત્ન થાય છે, પુરુષાર્થ થાય છે, એટલે વિકલ્પથી ત્યાં છૂટે છે. અનંત ગુણ સામર્થ્ય ભરપૂર એકનું તત્વ અનુભવમાં રહે છે એને સમયસાર કહેવામાં આવે છે. એમ કહીને જે શાસ્ત્રનું નામ છે એ શાસ્ત્રનો વિષય ક્યાં કેવી રીતે છે એનું કેન્દ્ર સ્થાન અહીંયા નક્કી કર્યું છે. 143 નંબર.